सज्जता नो संग लावे खेती मा रंग। कार्यक्रम नंबर 134, प्रसारण तारीख 20 ऑगस्ट 2009। श्रोता मित्रों, हवे आप प्रायोजित कार्यक्रम सज्जता नो संग लावे खेती मा रंग सांभळशो, जेना प्रायोजक छे डेवलपमेंट सपोर्ट सेंटर DSC अने सज्जता संघ अमदावाद। બરાબર ખરા કાંકણે જ મેઘરાજાની સવારી ફરી આવી પહોંચવાથી ખુશખુશાલ એવા મારા ખેડૂત ભાઈઓ બહેનોને આજે ફરી એકવાર નમસ્કાર।
ઉમાબેન, તમે ભલે ગમે તેટલી હૈયા ધારણ આપો, પણ આ વર આખા દેશની ભેળી ગુજરાત ઉપર મેઘરાજાની જોઈએ એવી મેર તો નથી જો।
અને એમાંય પાછું આ વાદળિયું ભેજવાળું વાતાવરણ,
હવે
રોગ અને જીવાતની બીક તો એકે એક પાકમાં છે ને તલવારની જેમ તોડાઈને ઉભી છે।
તમારી બધી વાત સાચી છે ભાભી, પણ ડોક્ટર પરાશરાજીએ તો એક જ સલાહ આપી છે કે જાગતા રહો અને આગોતરા પગલા અચૂક ભરો।
અરે પણ પોંકવું કેટલી જગ્યાએ, ભગવાને કઈ 8-10 હાથ તો આપ્યા નથી, અને જેટલા પાક એટલા પ્રશ્નો છે, કેટલા ને ઉપાય કરવા પૈસા।
અંબાલાલ ભાઈ, આવા અછતના કે મર્યાદિત વરસાદના સંજોગોમાં પહેલું તો આપણી પાસેની સગવડની મદદથી કયો પાક વધુ ફાયદાકારક રહેશે એ નક્કી કરવાનું, અને પછી એ પાકને બચાવવાનું જ વિચારવું પડે।
ભાઈ, પાણીનું તો જે થવું હશે એ થશે, હાલ તો ઉભા પાકને રોગો જીવાતોથી બચાવવા ડાંગર જેવા પાકમાં શું કરવું ને એની વાત કરો ને ભાઈ સાહેબ।
ચાલો મને એ કહો કે ડાંગર રોપ્યા પછી તરત જ આપણે કઈ દવા આપીએ છીએ?
ઈમો તો જુઓ ને, ફોરેટ સોંટી હોય કે પેલી કાર્ટેપ 4%, કે પછી કાર્બોફ્યુરોન 3% વેરી હોય,
બસ 15-20 દિવસે અગાઉ જે દાણાદાર દવા આપણે આપી હોય એના કરતા બીજી દવા ફરી વાર દઈ દેવાની, બરાબર?
બરાબર,
શક્ય હોય તો ક્યારીમાંથી પાણી નિતારી નાખ્યા પછી પૂંખવાની,
પણ તોય પેલી ગાભ માર્યાની ઈયળ, પોના વાળી નાખનારી ઈયળ, અને બદામી કે ધોરી પીઠ વાળા ચૂસિયા તો પીસો છોડતા જ નહીં, એનો શો ઉપાય કરવો?
હવે પૈસા તમે ભૂલકણા થવા મોડ્યા છો ને તે, હે? અરે તો ઉમાબેન અને શંકરભાઈએ જેટલી વાર આપણને કહ્યું છે કે ગાભ મારાની કે પોના વાળનારી ઈયળોનો ત્રાસ થાય ને કે તરત છે ને પેલી
પોપામિડોન, જોયું ભાભીએ, યાદ રાખ્યું છે
તાણે પછી, અને પેલી આપણી જૂની ને જોણીતી પેલી છે ને મોનોક્રોટોફોર, અને નહીતર પેલી શું કે છે
એન્ડોસલ્ફાન છાંટી દઈએ એટલે આ બધું જ કાબુમાં આવી જાય।
અરે હા, યાદ આવ્યું,
તો પછી
મોનોકોટો તો ચૂસિયાને કાબુમાં લેવામાં કોમાં આવે છે।
ઉમાબેન, આ પેલો લીલો અને કારો મેલો તો ગમે તે પોક માં દેખાય છે, તો એનો ઉપાય શું કરવાનો ભાઈ?
સોનલ ભાભી, મોલો ના નિયંત્રણ માટે અસરકારક દવાઓ 3, મારા ગુરુજી ડોક્ટર પરાશરાજી તો વારંવાર કહે છે કે 15 લિટરના પંપમાં 10 ગ્રામ થાયામિથાઝોન અથવા 25 મિલીલીટર ફોસ્ફામિડન કે પછી 50 મિલીલીટર ડાયમિથોએટ મેળવીને 1-2 છંટકાવ કરીએ એટલે મોલો કાબુમાં આવી જ જાય।
એમ તો મોનોક્રોટોફોસ તો દિવેલાના લીલા તડતડિયાને કાબુમાં લેવામાં કોમ આવે ને?
હા, તો એ બહુ વર્ષોથી વપરાતી જંતુનાશક દવા છે,
પણ એમાં તો હવે નવી દવાઓ મળે જ છે, તો
નવી દવા ને?
હા,
અરે હા, એ માટે હવે ઇમિડા ક્લોપ્રિડ વપરાવા માંડી છે ભાભી, જે થોડી ખર્ચાળ છે પણ સારી અસર કરે છે, એ પણ આપણે છાંટી શકીએ।
છાંટી શકાય શું, સમય કાઢીને આ જીવાતો આવે કે તરત ઇમિડા ક્લોપ્રિડ છાંટી જ દેવાની, નહીતર થોડા દાડામાં આવશે લશ્કરી ઈયળો, એટલે પછી તો પોકી જ ના ભરાય પૈસા।
અંબાલાલ ભાઈ, જો મગફળીની નજીક દિવેલા વાવ્યા હશે તો લશ્કરી ઈયળો ઉલટાની વહેલી આવશે, એટલે ભૂલ્યા વિના ફેરોમેન ટ્રેપ લગાડી જ દેવાના। એમાં પણ ડોક્ટર પરાશરાજી તો એવી સલાહ આપે છે કે આખા વિસ્તારના ખેડૂતો જો સાથે મળીને સામૂહિક રીતે આ ફેરોમેન ટ્રેપ લગાડવાનો ઉપાય કરે તો મોટા ભાગના ફૂદા એમાં આવી જશે અને લશ્કરી ઈયળ થવાનો ડર બહુ ઓછો રહેશે।
એવો હંપ બતાવીએ ને તો હોના જેવું હો ઉમાબેન, પણ એમાં તો કેવું થાય છે કે હું લગાડું તમે ના લગાડો, એટલે પછી લશ્કરી ઈયળ તમારતાથી મારતા,
તો એને કાબુમાં લેવાય પેલી જૂની જણીતી ક્વિનાલ ફોસ કે ક્લોર પાયરી ફોસ પાણીમાં મેળવી છોટી દેવાની. બરાબર ને ઉમા બેન?
બિલકુલ બરાબર છે. ક્લોર પાયરી ફોસ 15 લિટરના પંપમાં 80 થી 90 મિલીલીટર જેટલી વધારે લેવી પડે છે, જ્યારે ક્વિનાલ ફોસ 50 મિલીલીટર લેવાની. અને એથી આગળ નવી શોધાયેલી દવા લેવાની જો ઈચ્છા હોય તો ઇમામેક્ટિન બેન્ઝોઇડ. કઈ દવા?
ઇમામેક્ટિન બેન્ઝોઇડ.
બસ આ જ દવા લશ્કરી ઈયળોને કાબુમાં લેવા 15 લિટરના પંપમાં માત્ર 10 ગ્રામ જ નાખવી પડે છે.
એ ઉમાબેન, આ તો પેલી કહેવત વાળું છે કે ઊંટે કાઢી ખૂન તો મોણે કાઢ્યા કાઠા. આપણે એક જીવાત કે રોગની દવા શોધીએ અને ઉપચાર કરીએ તો નવો રોગ કે નવી જીવાત હાજર જ થઈ જાય છે. જેટલાય ખેડૂતો ફરિયાદ કરે છે કે આ વખત શાકભાજીમાં કોકડવાનો ત્રાસ એટલો બધો છે, એટલો બધો છે કે વાત જ ના પૂછો. એ
ભાભી, કોકડવા ખરેખર તો બેક્ટેરિયા, ચૂસિયા અને ફૂગના રોગનું ભેગું લક્ષણ છે. ચૂસિયા એમાં સૌથી મોટું નુકસાન એ કરે છે કે બેક્ટેરિયાને અને ફૂગને એક છોડ પરથી બીજા છોડ પર પહોંચાડે છે.
હાજી વાત.
એટલે રોગ ઝડપથી ફેલાય છે.
એમાં ફૂગને કાબુમાં લેવા તો જોણે પેલી મેનકોઝેબ અને કાર્બન ડેઝી મિલાઈન બનાયેલી દવા છોટીએ, પણ જીવાતનો નાશ કરવા કઈ દવા છોટીએ તો વધુ અસરકારક નીવડે?
અંબાલાલભાઈ, શાકભાજીના કોકડવાના નિયંત્રણ માટે ફૂગનાશકની સાથે એસિફેટ મેળવીને છાંટીએ તો ખૂબ સારું પરિણામ મળે છે.
અને પેલો કપાસના પોનાનો સુકારો પણ ફૂગને કારણે જ આવતો હશે ને?
હા, તો કપાસના પાનનો, દાળીનો કે મૂળનો સુકારો હોય, મગફળીમાં ટીક્કાનો રોગ હોય કે તલના થડનો સુકારો હોય, એ બધા પાછળ જવાબદાર તો ફૂગ જ છે.
તો એનો ઉપાય પણ એક જ હોય.
કયો?
મેનકોઝેબ અને કાર્બન ડેઝી.
બિલકુલ બરાબર. 15 લિટરના પંપમાં 25 થી 30 ગ્રામ નાખીને પાન પર રોગ હોય તો પાન ભીંજાય એ રીતે, નહીતર દાળી કે થડ પર રેડીને અથવા મૂળમાં રેડી દેવાનું. જમીનથી લઈને છોડના કોઈ પણ અંગ પર ફૂગનો રોગ હશે તો એ કાબુમાં આવી જશે.
ઉમાબેન, આ વર્ષ તો ચેવું છે એ જ નહીં સમજાતું. હું ભાઈ,
શું થયું?
આ પાકના રોગ ને જીવાતોના ઉપાય તો કરતા કરીશું, પણ ખેતરમાં કામ કરનારા ખેડૂતો અને મજૂરોમાં બીમારીઓ તો આયા જ કરે છે.
આ જુઓ ને, પેલી બાજુ દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને સુરત વ્યારામાં શેરડીના ખેતરામાં ખુલ્લા પગે કોમ કરવા ગયા નહીં કે પેલો લેપ્ટો થવાનો ડરાયો નહીં.
સાચી વાત છે અંબાલાલભાઈ, લેપ્ટોસ્પાયરોસિસ તો એવી બીમારી છે કે એમાં બેદરકારે ચાલે એમ જ નથી મિત્રો. અને મોટા ભાગે એ બીમારી ખુલ્લા પગે ચાલનારાને ઉંદરોના મળમૂત્રથી વળગે છે, અને સમયસર સારવાર ના કરાવીએ તો એ જીવલેણ પણ નીવડે છે.
ઉમાબેન, ખેડૂત તો બાપડા બીજું શું કરવાના સતે? હે, બહુ તો દવાખાને જાય, બે ગોળીઓ લઈ આવે કે પછી પેલું ઇન્જેક્શન લઈ આવે.
ના ભાભી, પેલી કહેવત છે ને, રોગ દેવો અને દુશ્મનને ઉગતા જ ડામી દેવા જોઈએ, નહીતર એક વાર વકરી જાય પછી કાબુમાં લેવામાં ખૂબ મુશ્કેલી પડે છે.
તો ઈમક શું કરવું જોઈએ?
અંબાલાલભાઈ, સૌ પહેલું તો લોહી, પેશાબ કે થૂકનો નમૂનો લેબોરેટરીમાં તપાસ માટે આપવાનો, અને એનો રિપોર્ટ આવી ગયા પછી જ ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવાની. અને સૌથી વધુ અગત્યનું છે સાવચેત રહેવાનું. આપણે શેરડીના ખેતરોમાં ગમબૂટ પહેરીને જઈ શકીએ છીએ. ઉંદરોના નાશ માટેના સમયસર ઉપાય કરીએ તો લેપ્ટોસ્પાયરોસિસની બીમારી ઓછી જ ફેલાવાની છે.
અને ઉમાબેન, પેલી છે ને ફોરેન થી આયેલી બીમારી, પેલું શું કે છે, ફ્લૂના ઉપાયની વાત કરો.
ઓલા ભાઈ, એ તો આપણી પેલી શરદી જેવી શરદી, કદાચ એનાથી થોડી ભારે, બીજું શું?
ઓહા, સ્વાઇન ફ્લૂની વાત કરો છો ને?
હા બુન, એ જ.
સ્વાઇન ફ્લૂનો દર્દી છીંક ખાય કે વધારે સહેવાસમાં રહે તો તેનો ચેપ તંદુરસ્ત વ્યક્તિને પણ લાગી શકે છે ભાભી. અને એમાં પણ એક વાર બીમાર પડ્યા પછી દવાઓ લેવી કે દવાખાનામાં હેરાન થવું, એના કરતા સાવધાન રહીએ તો ગમે તેવી બીમારીથી પણ બચી શકાય છે.
લે ભાઈ, મોનો કે બધી સાવચેતી રાખીએ, મોઢા પર પેલું કપડું બાંધીએ, પણ એક વાર બીમાર પડ્યા પછી તો વેઠવાનું આવવાનું જ છે.
અંબાલાલભાઈ, માનો કે સ્વાઇન ફ્લૂ જેવી બીમારીનો ચેપ લાગે તો સૌથી પહેલું ડોક્ટરને મળીને પૂરી તપાસ કરાવવાની. નાક ગળતું હોય, આંખો લાલ થઈ ગઈ હોય, તાવ હોય, શરીર તૂટતું હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, માથું ભમતું હોય, તો સહેજે વિલંબ નહીં કરવાનો. આ બધા લક્ષણો દેખાય એટલે લોહી લાળનો નમૂનો લેબોરેટરી તપાસ માટે મોકલી જ આપવાનો. અને સરકારે જિલ્લાની જાહેર હોસ્પિટલ કે માન્ય કરેલી હોસ્પિટલમાં સારવાર લેવાની.
હો પ્રભાઈ, એના કરતા તો છે ને મારો તો એક જ મત, હાલ છે ને મેળામાં કે વધારે ભીડ હોય ને તો જવાનું જ નહીં ને.
સાચી વાત,
અજાણ્યા વિસ્તારમાં જઈએ તો ભાઈ ચેપ લાગે ને.
બરાબર છે. એમ તો ડોક્ટર પરાશરાજીએ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારતો ખાસ પ્રકારનો આયુર્વેદિક ઉકાળો બનાવીને પીવાની સલાહ આપી છે. કેટલાય લોકો પર અજમાવ્યા પછી એવો અનુભવ થયો છે કે આ ઉકાળામાંથી સામાન્ય ફ્લૂ કે તાવ તો થતા જ નથી, પણ સ્વાઇન ફ્લૂ જેવી બીમારીનો ચેપ પણ બહુ જલ્દી લાગતો નથી.
તો આજે એ બતાવી જ દો. એટલે ખેડૂતો ઘેર બેઠા ઉકાળો પીવાનું ચાલુ જ કરી દે.
હા બાલાલભાઈ, એમાં જ ને ફક્ત પાંચ જ વસ્તુઓ જોઈએ.
પાંચ જ?
પાંચ જ. જો સૌ પહેલા બે આખા લવિંગ.
ઉભારમું લખી લો.
હા બધા લખજો. હા, બે આખા લવિંગ.
બે આખા લવિંગ.
બે થી ત્રણ આખા મરી.
બે થી ત્રણ આખા મરી.
હા, પાંચ ચમચી એટલે કે બે ચપટી સૂંઠ.
હા
બરાબર. કટકી તજ અને 8-10 તુલસીના તાજા ધોયેલા પાન.
બરાબર. પછી એ બધાનું શું કરવાનું?
પછી તપેલીમાં 1.5 કપ પાણી લેવાનું અને એ પાણીમાં આ પાંચેય ઓસડિયા નાખીને 10 મિનિટ ધીમા તાપે ઉકળવા દેવાના. એકાદ કપ પાણી છે એટલે આંચ પરથી ઉતારીને ગળણીથી ગાળી લેવાનું. પાણી સહેજ ઠંડુ પડે એટલે આ ઉકાળો પી જવાનો. બસ, તમે સામાન્ય બીમારીઓ સામે એકદમ સલામત.
વાહ ડોક્ટર પરાશરાજી, વાહ! મોટા કોઈ ખરચ વિના નિરોગી રહેવાનો ઉપાય બતાવી દીધો.
પણ છે ને હજી સુધી ઉમાબેને આજનો ઇનામી સવાલ શું છે ને એ નહીં કહ્યું.
ભાભી, બસ આ વાત પૂરી થવાની જ રાહ જોતી હતી. પરેશભાઈ સવાલ પણ તૈયાર કરીને મોકલી જ આપ્યો છે. અંબાલાલભાઈ, આ તમે વાંચી નાખો.
લાવો લાવો. લશ્કરી ઈયળને કાબૂમાં લેવા નવી કઈ દવા વપરાવા લાગી છે? મને હતું કે આજે યાદ રાખવા જેવી આજ વાત છે.
સાચી વાત.
સાંભળો ને મિત્રો, આજનો ઇનામી સવાલ એ છે કે લશ્કરી ઈયળના નિયંત્રણ માટે નવી કઈ દવા વપરાય છે?
બસ તાણે જોડવા માંડો 0-27-17-235-995 અને નોંધાવા લાગો તમારો સાચો જવાબ, એટલે છે ને ડ્રોમાં તમારું નામ આવી જાય અને તમને 3 મહિના સુધી આવા જોટલાની સેવાની હંગાત દીવા દોડીએ મળવા મોડે.
પણ આ વખતના બે ભાગ્યશાળીના નામ તો કયો?
એ પણ તૈયાર જ છે અંબાલાલભાઈ. લો આ તમે વાંચી ના.
લાવો લાવો. હા તો મિત્રો, પેલા છે ભાવનગર તાલુકા જિલ્લાના ગોમ નવા રતનપરના બારૈયા રાવજીભાઈ ભીમાભાઈ.
અને બીજા મિત્ર છે જિલ્લો બનાસકાંઠા તાલુકો દિયોદરના ગામ નવાના નારસુંભાઈ પટેલ.
તમને બંનેવને લાખ લાખ
લાખ અભિનંદન.
આવી જાગૃતિ બતાવતા રહેજો અને ફોનની હંગાટ કાગળે લખતા રહેજો.
સરનામું તો સહેલું જ છે.
તાણા
સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. DSC સરકારી ટ્યુબવેલ પોહે બોપલ અમદાવાદ 58.
હા મિત્રો, ફોન કે પત્ર દ્વારા મૂંઝવણની સાથે ખેતીની નવી કોઈ વાત મોકલવાનું કામ તમારું અને એ મૂંઝવણ ઉકેલવાનું અને ઉકેલ બતાવવાનું કામ અમારું. આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત DSC અને સજ્જતા સંઘ દ્વારા એ જ તો પ્રયત્નો કરાય છે.
ટૂંકમાં દર ગુરુવારે લાભ લેતા રહેજો, બસ એટલી જ ભલામણ છે.
અને એ ભલામણ સાથે લઈએ રજા અને કહી દઈએ
નમસ્તે.
આવજો.